કોઈ પણ પ્રકારના મુમુક્ષુને સાધકને એ એની ભક્તિની ઉત્કૃષ્ટ અવસ્થા, તન્મય ભક્તિ કેવી રીતે આવે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. જે ઉપાસ્ય છે, જે લક્ષ્ય છે, જે પરમ તત્વનું આપણે ધ્યાન કરીએ છીએ, એનું દર્શન જો સ્વપ્નમાં પણ થઈ જાય તો એનો પ્રભાવ કેટલો છે. નિસ્દિન જેનું ચિંતન હોય એનું દર્શન સ્વપ્નમાં પણ થઈ જાય તો કે છે એનું મન ન ચડે બીજે ભામે રે, પછી બીજે ભમવાનું બંધ થઈ જાય. એકવાર જે અત્યાર સુધી જેની ઝંખના હતી દર્શનની, એ દર્શન નહોતું ત્યાં સુધી મન ગમે ત્યાં જાય અને એની અંદર ભટકવા માંડે, પરંતુ સપનામાં પણ દર્શન થાય તો હવે મન ચડ વિચડ થતું નથી, એને એનું પરમ તત્વ સ્પષ્ટ દેખાય છે, એનો પરમાત્મા, એનો ઈશ્વર, એનો પોતાનો શુદ્ધાત્મા, એને એટલો બધો સ્પષ્ટ હોય છે કે હવે એને સંસારના કોઈ પણ અન્ય સંગ પ્રસંગમાં એનું ચિત્ત ચોટતું નથી. એટલી ઉત્કૃષ્ટ કવિતા છે, પદ છે, કે આવા કૃષ્ણનો જો લેશ પ્રસંગ થાય એનો પરિણામ શું આવે, એને સંસારનો સંગ ન ગમે. સત્સંગનું પરિણામ શું? સંસાર પ્રત્યેના રસ અને રુચિ મંદ થઈ જાય, સંસારના પ્રસંગો હવે એને ગમે નહીં, બીજું કંઈ ન ગમે, બહારનું કંઈ ન ગમે, કેવળ આત્મા પરમાત્મા એનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ સિવાય એની ક્યાંય રુચિ ન રહે. એના ચિત્તમાંથી બધા વિષયો હટી જાય. આવી ઉત્કૃષ્ટ ભક્તિ, સ્વરૂપ ભક્તિ, સ્વરૂપાકાર ભક્તિ, એ જ્યારે મન આત્માકાર થાય ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત થાય છે. આ એની કસોટી છે કે બીજું કંઈ ન ગમે. લોકોને સંસારનો પણ ક્યાંક એનો મોહ હોય, સંસારના કોઈ સંબંધીનો, કોઈ સ્વજનનો, અને એનો વિયોગ હોય, પણ જો સપનામાં આવે તો કેટલો ઉમળકો, કેટલી પ્રસન્નતા, અને સતત એની સાથે પોતે જોડાયેલો રહે, એવી સાંસારિક જીવનની આ વાત છે. તો આ તો દિવ્યતાની વાત છે કે જેને પ્રભુ સ્વપ્નમાં આવે, જેને પોતાનું સ્વરૂપ સ્વપ્નમાં આવે, જેને પરબ્રહ્મ સાથેની લીનતા થાય, તો એને સંસાર પછી ફિક્કો લાગે, નિરર્થક લાગે, કોઈ સંગ ગમે નહીં. પરમાત્માનું અલ્પ પણ દર્શન થયા પછી સંસારનું કોઈ સ્વરૂપ એના ચિત્તને આકર્ષી શકે નહીં. આ ભક્તિનું પરિણામ છે, આ ભક્તિની ફલશ્રુતિ છે. પણ જિજ્ઞાસાયુક્ત ભક્તિ હોય ત્યારે, સતત એની ઝંખના હોય, સતત એની તમન્ના હોય, સતત એના દર્શનની તારાવેલી હોય, સતત એ દર્શન કરવાની વેદના હોય, અને પછી જો દર્શન થાય તો એની આ અવસ્થા થાય છે. એને પછી બીજે ક્યાંય ગમતું નથી. ન ગમે સંસારનો સંગ રે, આ દશા બધા ભક્તો જે કહેવાય છે આપણા અધ્યાત્મ જગતમાં, એ બધા ભક્તોને આ જ અવસ્થા થઈ હતી. રત્નાકર સ્વામી, એણે પણ પરમ કૃપાળુ દેવના દર્શન નહોતા કર્યા, પ્રત્યક્ષ એમને મળવાનું થયું નહીં. મળવા આવતા હતા અને સિદ્ધપુર સુધી પહોંચ્યા મારવાડથી વિહાર કરીને, અને સમાચાર મળ્યા કે કૃપાળુ દેવનો દેહ છૂટી ગયો, તો એ ત્યાં રોકાઈ ગયા. પણ સતત ચિંતન કૃપાળુ દેવનું હોવાને કારણે એને એને સ્વપ્નમાં દર્શન આવ્યા. એને પદમાં લખ્યું કે સ્વપ્ન મેં ગુરુ રાજકો નિરખત, અમને સ્વપ્નમાં જોયા મેં પ્રભુને, અને આખો સંસાર ખાડો ઝેર થઈ ગયો. તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે, આખા સંસાર પ્રત્યે જે મારાપણું હતું, સંસાર પ્રત્યેનો જે ગમો હતો, મમત્વ હતું, મોહ હતો, એ ભ્રાંતિ હતી. અને ભ્રાંતિ છે હજુ જો વિચાર કરવામાં આવે તો, જેટલો આ જીવનમાં જેટલા સાથેનો સંબંધ છે, આ જીવન પૂરું થયા પછી બધા સંબંધનું શું? કોઈ સાથે હતો ને ગયો, માનો કે કોઈ વ્યક્તિ ગઈ, એના ઋણાનું બંધ પૂરા થયા, હવે એ સંબંધની હવે આપણે શું અત્યારે જીવનમાં? શરૂઆતના બે ચાર મહિના છ મહિના જરાક રીએ, એનો છાંયો પડછાયો રીએ, પણ 12 મહિના પૂરા થાય પછી કોઈ એનું કોઈ સંકેત, કોઈ ચિહ્ન કાંઈ નહીં. અનેક લોકો સાથે સંબંધ થઈ જાય અને એનો સંબંધ તો ક્યાંનો ક્યાંય ચાલ્યો જાય, એના વિના મારે ન ચાલે, એને પૂછ્યા વિના હું કાંઈ ન કરું, એ મને પૂછ્યા વિના કાંઈ ન કરે, એવું બધું હતું. પણ એ પાત્ર નથી, હવે શું કરશું? આ સંસારની વાસ્તવિકતા છે, પણ એ ભ્રાંતિ પકડાતી નથી. સત્પુરુષના દર્શન થાય એ શાશ્વત છે, એકવાર મળ્યા પછી એ જતા નથી. અને આખા જીવનની અંદર પરિવર્તન આવે છે, એટલે એને લાગે છે કે મારા સંસારીના સંબંધ એ તો મિથ્યા હતા, એ તો કામચલાઉ હતા, એ થોડા સમય હતા, અને એનો એ સંબંધનો આધાર એનો દેહ હતો, દેહનું અસ્તિત્વ હતું. એનું શરીર સમાપ્ત થયું તો સંબંધોના બધા પાસા સમાપ્ત થયા, કાંઈ ન રહ્યું. તો ભ્રાંતિ નહીં તો બીજું શું? હવે શું સંબંધ? અનંત યાત્રા આપણી છે, એમાં એ જે ગયા એની સાથે શું સંબંધ? તેને ન ગમે સંસારને, એકવાર ભ્રાંતિ જાય, ભ્રાંતિ તૂટે, પછી એના પ્રત્યે પ્રીતિ ન રહે. કાચના કટકા હોય, રત્ન માનીને ગળે લગાવ્યા હોય, સાચા મણી માનીને ગળે લગાવ્યા હોય, જે દિવસે ભ્રાંતિ તૂટે કે આ મણી રત્ન નથી પણ કાચ છે, તો એની સાથેની પ્રીતિ છે એનું શું થાય? તૂટે. એનો સંગ પછી ગમે, એ ફરીથી એને ડબ્બીમાં રાખીને તિજોરીમાં મૂકે કે ફેંકી દે, તો કચરો છે, કથીર છે. એને ન ગમે સંસારનો સંગ્રહ, આ આપણી પોતાની કસોટી છે કે આપણને ખરેખર પ્રભુ દર્શન, આત્મદર્શન, પરમાત્મા દર્શન એ સત્સંગના કારણે, આપણી સાધનાને કારણે લેસ પણ થાય, જો લેસ એટલે કહુંશે, તો પણ એને સંસાર પ્રત્યેની ભ્રાંતિ તૂટે, પ્રીતિ તૂટે, પછી એને એમાં રાગ દ્વેષ ન હોય. કેટલું ઉત્કૃષ્ટ પદ ભક્તિ બાબતમાં કહ્યું છે, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. પછી તો હું જ્યાં જોઉં જે કરું એમાં મને હરિના જ દર્શન થાય. લૌકિક સંબંધના નહીં. પછી કોઈ પણ લોકોની ઓળખાણ મને એના ચૈતન્ય તત્વથી થાય, શરીરથી નહીં. હરિ આ અદ્વૈત માર્ગનો સિદ્ધાંત છે. અદ્વૈતની અંદર કહે છે કે બધા જ આત્માઓ સમાન છે. એટલે પરમ કૃપાળુ દેવે મુનિશ્રીને કહ્યું, તો મુનિશ્રીએ કહ્યું કે મુનિ શું કરો છો? તો કે સાહેબ બધે ભ્રમ જોઉં છું, આખું જગત મને ભ્રમરૂપ લાગે છે. કૃપાળુ દેવે નવી દ્રષ્ટિ આપીને કીધું હતું કે ભ્રમ નહીં પણ બ્રહ્મ તરીકે જુઓ, તમને ભક્તિ થશે બધા પ્રત્યે, અહોભાવ થશે, કોઈના પ્રત્યે રાગદ્વેષ નહીં થાય, મૈત્રી ભાવ આવશે, બ્રહ્મ તરીકે જુઓ. તો બે અર્થ છે, એક કહે છે આખું જગત ભ્રમ છે અને એક અર્થ કહે છે આખું જગત બ્રહ્મ છે. આ એક આખો ભક્તિનો એક સિદ્ધાંત આપ્યો છે, અદ્વૈતવાદનો સિદ્ધાંત. એકવાર જગત સાથેનો આવો અદ્વૈતપણાનો મારાપણાનો ભાવ જાગે, કોઈ પ્રત્યે પરબુદ્ધિ ન થાય. અને પરબુદ્ધિ જો એકવાર જન્મી ત્યાં જ રાગ અને દ્વેષ થાય, અન્યથા ન થાય. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓઘા જીવન દોરી અમારી રે. આ ઓઘા પ્રભુનું બીજું નામ છે, એ અમારી જીવન દોરી છે. બસ પછી જીવનનો આધાર સંત છે, પછી જીવનનો આધાર સત છે, મિથ્યા નથી. જગતના સંબંધો, જગતના પદાર્થો એ અમારા જીવનનો આધાર નથી. પદ નાનું છે પણ ખૂબ સુંદર છે, એટલા માટે કે ભક્તિ કરતી વખતે તન્મય ભક્તિ થવી જોઈએ, પરમાત્મા સાથે એકરૂપતાનો ભાવ આવવો જોઈએ, લીનતા આવે એ જ ભક્તિનું સ્વરૂપ છે. અને લીનતામાં ઐક્ય બુદ્ધિ જાગે, અને એકવાર પરમ તત્વ સાથે ઐક્ય બુદ્ધિ જાગશે તો આ જે ચિત્તના વિકારો છે એ વિકારો થઈ નહીં શકે. પછી તો કોની સામે વિકારો કરું, કોને કહું? બધું જ બ્રહ્મય છે તો પછી હું શું કરું? અહીંયા ફરી એક વાત મૂકે છે કે 11મીથી લથડેલો કૃપાળુ દેવ અનુભવના આધાર ઉપર એક સ્થિતિ સિચ્યુએશન કે 11મીથી ઉપસમ શ્રેણીએ ચડ્યો હોય અને પછી કદાચ ઉપસમમાં એને રાગનો ઉદય થાય, શુભનો ઉદય થાય, અશુભનો તો થવાની શક્યતા જ નથી, શુભનો થાય, તો એ જીવ ત્યાં ટકી શકે કે ન ટકી શકે? બહુ સરસ આ સિદ્ધાંત સાધનાનો છે. પણ તોય કહે છે કે 11મીથી લથડો હોય ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 15, એટલે સંકેત તો એનું છે. એમ અનુભવ થાય છે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં છે, અને એને બંધ પડે છે એ ઘણું કરીને સાતાનો પડે છે, અને એ સાતા 5 અનુત્તર વિમાનની હોય છે. 5 દેવલોક જે ઉત્કૃષ્ટ સુખ જેમાં જીવની ગતિ થાય, પછી એક અવતારી જ હોય, બીજે ભવે મનુષ્ય જન્મ મેળવી અને મોક્ષે જાય એવું અનુત્તર વિમાનનું આયુષ્ય જેણે બાંધ્યું છે, અહીંયા આટલા સુખ છે. એને સાતા ગાળવ શબ્દ શાસ્ત્રમાં વાપરે છે. આવો સાતા ગૌરવનો ઉદય થાય, ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય થાય અને પચાવી ન શકે. પચાવી ન શકે એટલે એની સાથે ભાવધારાથી જોડાઈ જાય કે આવું હોય તો કેવું સારું. ગમે વસ્તુ એને ગમે, એ લથડે છે, કેમ કે પોતે વિતરાગની શ્રેણીમાં છે અને વિતરાગની શ્રેણીમાં પૌદ્ગલિક સુખનો ગમો થવો એ પતનની નિશાની છે, એ સાધનાથી ચ્યુત થવાની નિશાની છે. આ સૂક્ષ્મ ભાવો જો પકડાય ને તો આપણી ઘણી ઘણી વાર કેટલી કેટલી મુશ્કેલીઓ, કેટલી કેટલી ભૂલ થતી હોય છે એ આપણને પકડાય. કે આપણે વિતરાગની શ્રેણીમાં વૈરાગ્યની શ્રેણીમાં ચડતા હોય અને વૈરાગ્યની શ્રેણીની અંદર કોઈ પૌદ્ગલિક સુખ, કોઈ પૌદ્ગલિક અનુકૂળતા એ જો ગમે ચિત્તને તો એ સાધનાથી પતનનો માર્ગ છે, એ ટકી ન શક્યો, વિતરાગતા જાળવી ન શકાય. આવું સૂક્ષ્મ એ ક્યાંય શાસ્ત્રમાં આનું વર્ણન આવતું નથી. કૃપાળુદેવે અહીંયા લખ્યું છે અને એમાં એક જણાવે છે કે એ આવી એની જે છે એ સાતાનો બંધ છે, એને બીજો કોઈ બંધ નથી. ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને એ પુણ્યના ઉદયમાં પણ એ સાતાના સુખમાં જોડાતો નથી, ટકી શકે છે. પણ ઉપસમ શ્રેણીવાળો છે એટલે ટકી શક્યો નહીં. એ આગળના કીધું હતું કે ગુણઠાળા સમજવા માટે કયા છે, ઉપસમ અને ક્ષપક બે શ્રેણી છે. એ કેવી રીતે નક્કી કરવી? તો જીવ જ્યારે સાધના કરતો હોય ત્યારે શોર્ટકટમાં પણ ચાલે અને આત્મબળના આધાર ઉપર પણ ચાલે. હવે કોઈ પણ વસ્તુના આપણે વ્રત નિયમ વગેરે લઈ અને આપણે ઉપસમ શ્રેણીમાં વયા જાય, વસ્તુ તરફનો વૈરાગ્ય નથી પણ લોકસંગના જોરદાર છે, આને દેખાડવાને તેને દેખાડવાને, એટલે એવા નિયમો લ્યા, તો તે સમયે એ પદાર્થ પ્રત્યેનો એનો રાગ છે એ ઉપસમ શ્રેણીમાં છે કે ક્ષપક શ્રેણીમાં છે? ઉપસમમાં છે, કારણ કે લોકસંગના દેખાદેખી આડંબર કોઈને દેખાડવા ખાતર એ કર્યું છે, એને આત્મબળથી નથી કર્યું, વસ્તુ તરફના તાત્વિક નિર્ણયથી નથી થયું. હું આ વસ્તુ છોડીશ, પર્યુષણ છે, પણ પર્યુષણ ગયા પછી એ આહાર પ્રત્યેની જે લિપ્તતા હતી એ ગઈ નહીં, એવી ને એવી રહી. તો એને જે વૈરાગ્યની શ્રેણી માંડી એ શ્રેણી કઈ હતી? ઉપસમ શ્રેણી હતી. કોઈ પદાર્થની અંદર પૌદ્ગલિક પદાર્થમાં હાનિ વૃદ્ધિ થઈ, નુકસાન થયું, પદાર્થની ચોરી થઈ, તૂટી ગયો, ફૂટી ગયો, ખોવાઈ ગયો, અને બીજાની હાજરીમાં એને ક્રોધ ન કર્યો. ઘરે વેવાઈ આવ્યા છે અને કાચનો પ્યાલો ફૂટે તો ક્રોધ ન કર્યો, એ એનો ક્ષમાભાવ ઉપસમ શ્રેણીનો કે ક્ષપક શ્રેણીનો? કારણ કે જેવો વેવાઈ જશે એવો જેનાથી ભૂલ થઈ હશે એની ધૂળ કાઢી નાખશે અને ત્યારે એનો મગજનો પારો સાતમે આસમાને હશે. તો અડધો કલાક પહેલા જે ક્ષમાની મૂર્તિ જેવો હતો, કાંઈ વાંધો નહીં, એમાં શું હતું, ઉઠ્યો, શાંતિ રાખજો, અને અડધો કલાક પછી એ પૌદ્ગલિક કાચનો પ્યાલો તૂટ્યો છે, બીજું શું થયું છે? અને એ તો એનો સ્વભાવ છે તૂટવું ફૂટવું, પણ એ સ્વભાવની તત્વની વિચારણા નથી, મોહ છે. આવો સરસ મજાનો હતો ને અમે લાવ્યા હતા ને ઓલાઈ દીધો તો ને લાણીમાં મફત આવ્યો હોય, એક પૈસો નો ખર્ચો હોય, એવો પદાર્થ જાય તોય જાણે પોતે તૂટી ગયો. કઈ શ્રેણી માંડી? ક્ષપક નથી. અને પાછો પ્રશ્ન કરે કે ઉપશમ ક્ષપક શ્રેણી કેવી રીતે મંડાય? તું શું પૂછે છે? તું જ્યારે કોઈ પણ પદાર્થ પ્રત્યેનું તત્વથી આ અનિત્ય છે, અસરણ છે, જડ છે, સંયોગિક છે, કર્મના કારણે છે, આ મારું નથી, આવું તત્વથી વિચાર અને પછી એના તરફ વૈરાગ્ય આવે કે હોય તોય ભલે, ન હોય તોય ભલે, રે તોય ભલે, તૂટે તોય ભલે, જાય તોય ભલે અને ખોવાય તોય ભલે, કારણ કે એ મારાથી ભિન્ન છે, કાયમ મારી સાથે રહી શકે નહીં, મારા સ્વભાવનું નથી અને ગમે ત્યારે તેનો વિયોગ નિશ્ચિત છે. કૃપાળુ દેવે 692માં કીધું કે શરીર સંબંધી જ્યાં સુધી આ દેહનો છે પ્રસંગ છે ત્યાં સુધી દેહ રહેશે. એ પ્રસંગ પૂરો થયે એ દેહનો વિયોગ નિશ્ચિત છે તત્વથી, કે દેહ મારો નથી, શરીર તે મારું નથી, એનો વિયોગ નિશ્ચિત છે આ તત્વનો વિચાર. અને પછી શરીર ઉપરની માયા છૂટે, મોહ છૂટે, દેહનો અધ્યાસ છૂટે તો કઈ શ્રેણી માંડી? એને ક્ષપક માંડી. તત્વની વિચારણાથી આવેલી વૈરાગ્યની ધારા એ ક્ષપક શ્રેણી છે. આ જબરજસ્ત વાતને કૃપાળ દેવે આત્મસિદ્ધિમાં કીધું કે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ આ છે કે પર પદાર્થ પ્રત્યે તારો અધ્યાસ છે એ તૂટી જવો જોઈએ. આ એનું અંતિમ ચરણ છે. તો આ છૂટવું જોઈએ. આ શ્રેણી જ્યારે જ્યારે આપણે સાધનાની શ્રેણી માંડીએ ત્યારે એ શ્રેણી ઉપશમ એટલે લોકાચાર પૂરતી, કોઈને દેખાડવા પૂરતી, કોઈ ક્રિયાકાંડ પૂરતી, કોઈ ગચ્છ પૂરતી, કોઈ મત માન્યતા પૂરતી નહીં, તત્વના વિચારના યથાર્થ વિચારણા સત્પુરુષના બોધના આધારે એમાંથી નિપજેલી જે ભાવધારા છે વિરાગની ધારા, એના આધાર ઉપર પછી એના તરફ આપણે જો દ્રષ્ટિ કરીને મૂલ્યાંકન કરીએ તો એના વિરાગમાં શ્રેણી મંડાઈ ક્ષપક શ્રેણી મંડાય. એ કહે છે ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. સામાન્ય જીવો કઈ શ્રેણીમાં ચાલ્યા જાય? ઉપશમ. અને આપણે કહેવું જિંદગી ભર એને તો બહુ કહેવો, બહુ કહેવો, કેટલી તપશ્ચર્યા કરી, કેટલો ત્યાગ, કેટલા મોઢા બંધ, કેટલા નિયમ, પણ મરે એ મોહથી મરે. મરતી વખતે મોહનું પ્રાબલ્ય હોય એને, એને એમ થાય કરે રે આ તો મેં ભોગવું નહીં, આ તો મારું છૂટી ગયું, આ તો રહી ગયું, કારણ કે એને ક્યાં છોડ્યું છે? જગતને લાગે છે કે એને બહુ છોડ્યું છે. ક્ષપક શ્રેણી નથી. જીવ રહી જાય છે પર પદાર્થમાં, મોહમાં, જગત સાથેનું જોડાણ રહી જાય છે, છૂટી શકતો નથી. સમાધિ મૃત્યુ સમતા સહિતનું મૃત્યુ છે, ન રાગ ન દ્વેષ. જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે યત કિંચિત પણ એને કોઈ પણ પ્રકારનો મમત્વનો ભાવ નથી. સામે બેઠેલી માં હોય કે પોતાનો એકનો એક દીકરો હોય, મમત્વનો ભાવ નથી. એ પર છે, એ સંયોગ છે. મરતી વેળાએ એક પણ વિકલ્પ ન આવે મમત્વનો, મોહનો. સમાધિ મરણ એને કહે છે. અને જો એનો છૂટ્યું હોય, દેખાડામાં બધું કર્યું હોય, મોહ જતો નથી. તો એ કહે છે ઉપશમમાં પ્રમાણ પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષપકમાં છે. આ પ્રતીતિ, પ્રત્યક્ષ એટલે પ્રતીતિ, ઉપશમમાં એ કંઈ નથી, આ પદાર્થ પ્રત્યે કંઈ નથી. ગીતાની અંદર શ્લોક આવે છે સ્થિત પ્રજ્ઞ સમજાવવામાં, એ કહે છે નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં રસ રહી જતો તેમાં તે ટળે દેખતા પર. હે અર્જુન, નિરાહારી હોય એને પણ એને એના વિષયોમાં રસ રહી જાય છે, પણ એ જ્યારે એનાથી પર થઈને જુએ એ પદાર્થોને તો જ એ રસ રહિત થાય છે, એની આસક્તિ ટળે છે, એનો મોહ ટળે છે. ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞતા એને પ્રાપ્ત થતી નથી. ભલે નિરાહારી હોય, જીવનભરનો ઉપવાસી હોય, પણ ખાદ્ય પદાર્થ પ્રત્યેની મમતા એને લાડ છૂટી નથી હજી. જ્ઞાનીઓએ તો બધે વાત એક જ કરી છે, પણ જીવની સમજમાં નથી આવતું. અને ઘણીવાર પારમાર્થિક ક્રિયા લોકસંજ્ઞાથી થાય છે, છોડી દો ન થાય તો, પણ પ્રમાણિક રહ્યો. કૃપાળુદેવે કહ્યું લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એવી જિંદગી ગમે તેવી હોય તોય. આત્મસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે. એ એકાકી હોય, દરિદ્રી હોય, તો પણ કલ્યાણનું કારણ છે. નાના નાના વાક્યો, નાની નાની વાત, પણ આ બોધ પરમ કૃપાળુનો અદ્ભુત છે. એક એક પત્રમાં, એક એક વાક્યમાં એવો છુપાયેલો છે, પકડવો પડે, ગ્રહણ કરવો પડે. એટલે કહે છે કે આ દર્શનના અભાવે અગિયારમાંથી લથડેલો જીવ પાછો વળે છે. અને એ ઉપશમ શ્રેણીના બે પ્રકાર સમજાવ્યા છે, આ શાસ્ત્ર વાંચતા ક્યાંય મળતું નથી. એક માર્ગનો અજાણ છે, ત્યાગ તપશ્ચર્યા ઘણી છે, પણ માર્ગનો અજાણ છે. આજે આપણે જોયું છે ને બધા અપાસરામાં ને દેરામાં ત્યાગ તપસ્યા પાર વિનાની, પણ માર્ગથી અજાણ. એને માર્ગ શું છે મુક્તિનો, એનું રહસ્ય શું છે? વિતરાગતા એ ખબર નથી, વિરતિ એ ખબર નથી, ત્યાગની ખબર છે એને. તો ત્યાગ કરી જાણે, પણ વિરતિ ન જાણે, માર્ગથી અજાણ છે. અને બીજું આજ્ઞારૂપ, કોઈની આજ્ઞામાં રહીને કામ કરતો હોય છે. એ કહે છે કે પેલો સારું છે કે આજ્ઞામાં હોય, એ જ્યાં સુધી આજ્ઞામાં રહે ત્યાં સુધી પતિત થતો નથી. એટલે કૃપાળુદેવે એક વચન સરસ લખ્યું છે 751માં, કેવળ જ્ઞાન થતા સુધી સત્પુરુષની ને શાસ્ત્રની આજ્ઞામાં રહેવું. શું કામ? કે તું તારી મતીએ ચાલવા જઈશ તો તને તત્વનું દર્શન તો થયું નથી, તું તો પડીશ. આજ્ઞાનો આરાધક આજ્ઞામાં છે ત્યાં સુધી પતિત થતો નથી. અને પેલો માર્ગનું અજાણપણું છે અને આજ્ઞાનું આરાધન છૂટી ગયું, થોડોક આગળ વધ્યો એટલે એને એમ થયું કે મારે હવે ગ્રંથ સદગુરુ આ બધાનો અવલંબનની શું જરૂર છે, હું તો તૈયાર શિષ્ય છું, હવે હું પોતે જ ગુરુ છું. ભાવ એવો આવે કે હવે તો હું જ ગુરુ છું, હું જ બીજાને તારવાને સમર્થ છું, પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે, આપણે જાણી ન શકીએ કૃપાળુદેવે આ વાત આવી કેવી રીતે લખી હશે. પણ શબ્દ પ્રયોગ સાદા છે કે નજરે જોયેલી, એટલે એમને એમની જન્માંતરની સાધનામાં ક્યાંક આ પ્રસંગ જાતે અનુભવેલો છે અને અનુભવેલી વાત છે. આત્માએ અનુભવેલી વાત છે, શ્રીમદ રાજચંદ્રે નહીં. કનકભાઈ, હે, આત્મા નિત્ય છે, રાજચંદ્ર તો પર્યાય છે આ જન્મની. આ જન્મમાં અમે અનુભવેલી છે એ નથી કહેતા, આત્મા એ અનુભવેલી વાત છે. એટલે આત્મા એ કયા ભાવમાં, કઈ પર્યાયમાં ખબર નથી. પણ એમણે આ જગતના કલ્યાણ માટે આ વાતને, કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાદ નથી, ચિંતા નહીં કરશો. આવું હોય કંઈ નહીં કરશો. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ શ્રીમદ રાજચંદ્ર તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. ભગવાનના બોધ ગમે તે હશે, આશય આ હતો, એનો મર્મ આ હતો, એનો હેતુ આ હતો. કોઈ વ્યક્તિને સામાના મર્મને જાણે, હેતુને જાણે, આશયને જાણે, કેવી ભક્તિ હોય એના પ્રત્યે, ત્યારે જાણી શકાય. કેવો પ્રેમ હોય, કેવી નિષ્ઠા હોય, આપણે કહીએ કે એને કીધું ગમે તે, પણ હું એના આશયને જાણું છું, એનો હેતુ આ નથી. મા દીકરાને ગાંડો કીએ કે તને કાંઈ ખબર પડતી નથી, અમે કહીએ એમ કર, અને છોકરો ગામમાં પાંચમાં પૂછાતો હોય, ન્યાયાધીશ પણ હોય, વકીલ હોય, ડૉક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પણ માં કે ગાંડો છે, કાંઈ કાંઈ એને ક્યાં ખબર પડે છે. છોકરાને ખોટું લાગતું, કેમ કે એ માનો અંતરાશય શું છે, માના હૃદયમાં મારા પ્રત્યેનો કેવો ઉછળતો પ્રેમ છે, અસીમ પ્રેમ, એ જાણે છે. એટલે એને માના શબ્દો ઉપર કંઈ ખ્યાલ નથી. એ માં કે છે તીર્થંકરના હૃદયમાં શું હતું એમને ખબર છે. તીર્થંકરના હૃદયની વાત અમે તમને કહીએ છીએ. હવે એને તીર્થંકર પ્રત્યક્ષ કે પરોક્ષ, અપરોક્ષ, આ તીર્થંકર હવે એને પ્રત્યક્ષ કેવા કે પરોક્ષ કેવા, તો કે અપરોક્ષ. એનાથી ઈ અને તીર્થંકર બે જુદા નથી, એના વચ્ચે કોઈ અંતર, એક મેક છે. આવું પ્રભુ પ્રત્યે અપરોક્ષ ભાવ જ્યારે થાય, કબીરજીએ સરસ કહ્યું દુઆમાં, પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ના સમાય, કાં હરી રીએ ને કાં હું રહું, પણ હરી જ રીએ એમાં હું સમાઈ જાઉં, મારે નથી હું રહું અને હરી નો રીએ, હરીને બહાર નીકળી જવું પડે, મારે નથી જોઈતું, હરીમાં અમે સમાઈ જાય છે. એમ આ સમસ્ત તીર્થંકરોના જગતમાં કૃપાળુદેવ સમાયા છે. પુરુષની ઓળખાણ નથી ને ત્યાં સુધી અહોભાવ નથી આવતો, અને અહોભાવ નથી આવતો ત્યાં સુધી મન ભયમાં જ કરે છે. મન ન ચડે બીજે ભામે રે, આપણે ગાય ભલે પણ આપણે ભમતા હોય, કારણ કે મળેલા પુરુષની ઓળખાણ નથી, એના પ્રત્યેનો અહોભાવ નથી કે હો આની તોલે કોણ આવે, બીજો કયો ગોતવો. આનંદ ગંડી જેમ કહે કે બીજો મન મંદિર નહીં આણું, એ અમુક કુલવટ રીત જિનેશ્વર, હે ધર્મ જિનેશ્વર, તને મળ્યા પછી હવે કોઈ બીજો અમારા જીવનમાં આવે નહીં એમ, હે પરમ કૃપાળુ દેવ, આપની ઓળખાણ થઈ, આપ અમને મળ્યા, હવે બીજાનો પ્રવેશ શક્ય નથી, સંભવિત નથી. અહોભાવ, આરાધનાનો આધાર અહોભાવ છે, સાધકની સાધનાનો આધાર સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ છે, સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધાનો આધાર એના પ્રત્યેનો અહોભાવ છે. નહીં તો શ્રદ્ધા ટકતી નથી, વિખરાઈ જાય, વેચાઈ જાય, બધાય સરખા, બધાય સરખા નહીં, તારા કલ્યાણ માટે જે છે એવો બીજો નથી, ઋણાનું બનશે. બીજો એથી ઉત્કૃષ્ટ હશે ભલે રહ્યો, પણ એ તો નહીં જ. એટલે આત્મસિદ્ધિમાં અદ્ભુત શબ્દરચના મૂકી છે, ક્યાંય મળતી નથી શાસ્ત્રમાં. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. કરુણા સિંધુ દરિયો, માઝા મુક્તો દરિયો કરુણાનો, એવા સદગુરુ છો તમે. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. તમે કેવો ઉપકાર કર્યો છે કે સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત. એ ઉપકાર અમાપ. તમે અમારા ઉપર ઉપકાર જેવો તેવો નથી કર્યો. અહો ઉપકાર એટલે અમાપ ઉપકાર. અમાપ ઉપકાર એટલે જેનું માપ લઈ ન શકાય, જેનું માપ કાઢી ન શકાય, જેનું મૂલ્ય ન તોડી શકાય, આવો ઉપકાર કરે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. આ અહોભાવ કે તમે જે અમાપ ઉપકાર કર્યો છે અમારો, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનાર, તમામ દુઃખો જન્મ જરા મૃત્યુમાં આવી જાય છે, આવું આવાગમન જેને ટાળ્યું છે, અમારો ભવ જેને સમાપ્ત કર્યો છે, દ્રષ્ટિ આપી છે, પુરુષાર્થ હવે અમારે કરવાનો છે, પણ તમે તત્વની દ્રષ્ટિ જે આપી છે, સાધનાનો સૂર આપ્યો છે, હવે અમારે કેવી રીતે સાધના કરવી એ અમારી યોગ્યતા ઉપર છે, પાત્રતા ઉપર છે. પણ અમારે દિશા શોધવી નહીં પડે, હવે દિશા મળી ગઈ છે. મુક્તિનો માર્ગની દિશા અમારી પાસે છે, કેવી રીતે ચાલવું, કેટલું ચાલવું, કેટલી ગતિથી ચાલવું એ મારા ઉપર છે. અહીંયા કહે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ કહેતો તો ને કહેતી તેની વાત નથી, અમે જાણ્યું છે. કૃપાળુ દેવની આ વાત જેટલી કરીએ ઓછી જ પડે છે. પણ અહોભાવ આવે, પુરુષની ઓળખાણ થાય, અનન્ય નિષ્ઠા એના પ્રત્યે જાગે, અને કોઈ આ કાળની અંદર અછેરું બહેનું છે, જેમ ભગવાનનો જન્મ થવો એ અછેરું છે, ચતુર્થ કાળમાં પણ દુર્લભ એવા પુરુષનું આવાગમન પંચમ કાળમાં થયું, એમ આપણને પણ ચોથા આરામાં પણ દુર્લભ પુરુષનો યોગ થાય એવો યોગ આપણને પંચમ આરામાં થયો, આ કડી કાળમાં થયો, આવા ભયાનક વિષમ કાળમાં થયો, અને આપણા આવા કર્મો સત્તામાં પડ્યા છે ત્યાં પણ આપણને એ કર્મોને કાપનાર, એમાંથી છોડાવનાર આવા પુરુષનો યોગ થયો. પણ આપણને હજુ એનું યોગ થયો પણ ઓળખાણ નથી થતું, ઓળખાણ નથી થતું. કેમ કે ત્યાં સુધી હજી સંસારનું ઘણું વાલું લાગે છે, અને આનો તો થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, એને ન ગમે સંસારનો સંગ રે. તો કે મને ઓળખાણ થઈ ગયું છે, રેવા દે ભાઈ, તને કૃપાળુ દેવનું ઓળખાણ થઈ ગયું છે તો તને સંસારનો સંગ રસ રુચિ કેટલા છે, ઘટતા છે, વધતા છે, સંક્ષેપ કર્યા છે, સમેટ્યા છે, કે પથારો પાયથરા જ કરસ માપ છે, એનો ઉપકાર અમાપ છે. પણ આપણી સાધનામાં માપ આવી જાય છે, આપણે બધા મર્યાદાવાળા છીએ. આ માર્ગ ઉમાપ છે. એટલે અહીંયા એ વાત પૂરી કરી છે. 69માં તો કહ્યું છે કે જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું. પણ પત્ર આપણને અધૂરો છે એટલે શું જણાવ્યું છે એ કંઈ વિશેષ વિગત મળતી નથી. પણ એક વાત મળે છે કે જિજ્ઞાસા જોઈએ. જિજ્ઞાસા નહીં હોય તો બોધ ગમે તેટલો મૂલ્યવાન હશે વ્યર્થ. જેને જિજ્ઞાસા જ નથી, જેને કંઈ સાંભળવું જ નથી, જેને કંઈ ઈચ્છા નથી, જેની રુચિ નથી, એને કોઈ કહે કે ચાલ ચાલ બહુ સરસ વ્યાખ્યાન છે, શું કરે? પરાણે બેસાડી રાખો તો કલાક એક બેસે, એને બોધની અસર શું? જિજ્ઞાસાના અભાવમાં એક પણ બોધ એનો આશય એનો હેતુ પરિણમિત થશે નહીં. અને જિજ્ઞાસા તો એક જ સતને પ્રાપ્ત કરવાની. કૃપાળદેવે લખ્યું છે જિજ્ઞાસા તે સતની રાખવી. હું ક્યારે છૂટું? અત્યારે હું મારું અસત સ્વરૂપ છે અને અસતમાં ઘેરાયેલો છું. મારી જિજ્ઞાસા એ જ છે પ્રભુ મને સત સ્વરૂપ પ્રાપ્ત થાય, અસતના ઘેરામાંથી હું ક્યારે છૂટું? આ મારી જિજ્ઞાસા છે, આ સાચી જિજ્ઞાસા છે. આની સતત દિવસ ને રાત એને એનું ચિંતન રહી તો પરમાર્થનું ચિંતન એ આ જિજ્ઞાસાનું ચિંતન છે. વિશેષ અવસર આવ્યો.